ધનજીભાઈ તથા છોકરાઓને મંદવાડમાં દર્શન. ત્યાર પછી પોષ મહિનામાં ટાળ વધુ પડવાથી નારાયણપુરવાળા ધનજીભાઈને શરદીનો મંદવાડ ઘણો થઈ ગયો ને ઓચિંતાના છેલ્લા મંદવાડ જેવા ચિહ્ન જણાવવા માંડ્યા. તેથી ઘરમાંથી સૌએ મૂંઝાઈને વૃષપુર ખબર મોકલાવ્યા એટલે બાપાશ્રી તુરત નારાયણપુર આવ્યા. તે વખતે ધનજીભાઈનો ખાટલો મંદિરવાળા ઘરમાં હતો. ત્યાં બેસીને બાપાશ્રીએ મહારાજના મહિમાની વાતો કરવા માંડી. ભુજના સંતોને પણ ધનજીભાઈના મંદવાડની ખબર હોવાથી એ વખતે ત્યાં સ્વામી મહાપુરુષદાસજી તથા ભક્તિપ્રિયદાસજી આદિ મોટા મોટા સંતો દર્શન દેવા આવ્યા. તે ટાણે હરિભક્તો ઘણા ભેળા થઈ જતા ઓરડો બધો સંત હરિભક્તોથી ભરાઈ ગયો. સૌ ઊભા હતા ને સંતો આજ મારે ઓરડે રે આવ્યા અવિનાશી અલબેલ એ કીર્તનના ચારેય પદ બોલ્યા. કીર્તન પૂરું થતાં ધનજીભાઈનું હૃદય ભરાઈ આવ્યું ને બેઠા થવા માંડ્યા. પણ બેઠું ન થવાતા તેમના દીકરા રામજી તથા હરજીએ બેઠા કરી ઝાલી રાખ્યા. પછી ધનજીભાઈએ વચેટ દીકરા લાલજીને કહ્યું કે તું કંકુ લાવ, મારે બાપાશ્રી તથા સંતોની પૂજા કરવી છે. પછી તે કંકુ લાવ્યા. તે લઈ તેમણે સંતોને પોતાના હાથે ચાંદલા કરી ધોતિયા ઉઢાડ્યા ને બાપાશ્રીને ચાંદલો કરી પાઘડી બંધાવવા માંડી. ત્યારે બાપાશ્રી કહે, ધનજી અત્યારે પાઘડીનું કાંઈ નહીં. આ વચન સાંભળી ધનજીભાઈ કહે, બાપા આજ મને ના પાડશો નહીં, મારા પર તો તમારે રાજી રહેવું ખપે. એમ કહી પાઘડી બંધાવવા માંડી ને બોલ્યા, જે મારી આ છેલ્લી સેવા છે તે તો દયા કરીને તમારે અંગીકાર કરવી જોઈએ. ત્યારે બાપાશ્રી કહે, ધનજી બચ્ચા એમ કેમ બોલે છે? હજી તો આપણે સત્સંગના કેટલાક મોટા મોટા કામ કરવા છે. એવા વચન સાંભળી ધનજીભાઈની આંખોમાં હેતના આંસુ આવી ગયા ને સંતોને કહેવા લાગ્યા, છે તમે મારી વતી બાપાશ્રીને કહો કે હવે મને રાજી થઈને રજા આપે ને ફેરબદલી ન કરે. હવે તો મારી વૃદ્ધ અવસ્થા થઈ, તેથી આ કલેવરમાં રાખવા કરતા મહારાજની મૂર્તિનું સુખ આપો તો ઠીક. ત્યારે સંતો કહે કે ધનજીભાઈ તમે હિંમત રાખો, દિલગીર ન થાવ, મોટા જે કરતા હશે તે ઠીક કરતા હશે. આપણે તો આવા મોટાને મન કર્મ વચને રાજી કરી બને તે સેવા કરવી, એ અહીં રાખે તોય રાજી રહેવું ને મહારાજ પાસે લઈ જાય તોય તૈયાર થઈ રહેવું. ત્યારે ધનજીભાઈ સંતોને કહેવા લાગ્યા, છે મહારાજ તમે પણ એ જ પક્ષમાં ભળ્યા, હવે તો જેમ મહારાજને ગમે તેમ ખરું. એમ કહીને સૂતા. પછી સંતોએ પાસે બેસી થોડીવાર મોટા મોટા સદગુરુઓના મંદવાડની વાતો કરી ધીરજ રાખવાની ભલામણ કરી સૌ મંદિરમાં ગયા. તે વખતે ધનજીભાઈએ તેમના દીકરાઓને કહીને રસોઈનો સામાન મોકલાવ્યો ને કહ્યું, છે સંતોને પાસે રહી જમાડજો ને જાય ત્યારે ગાડું લઈને મૂકવા જજો. ત્યારે લાલજીભાઈ કહે, બાપા સંતો સિગ્રામ લઈ આવ્યા છે ને બળદને આપણી વાડીએ ચરો નાખ્યો છે. ત્યારે કહે, ઠીક. પછી નાના દીકરા હરજીને પોતાની પાસે વચનામૃત વાંચવાનું કહ્યું. તેથી એ વાંચવા માંડ્યા ને બાપાશ્રી પાસે બેઠા હતા તે એક ચિત્તે સાંભળવા લાગ્યા. ત્યાં ધનજીભાઈની બેન અમરબાઈ આવ્યા. તેમણે પ્રાર્થના કરી, છે બાપા ધનજીભાઈને મંદવાડ ઘણો છે અને કંઈ ખવાતું નથી, તેથી શરીર સાવ લેવાઈ ગયું છે. આજ સવારે નાવા સારું ઉઠવા માંડ્યું પણ ઉઠાણું નહીં, તેથી માંડ માંડ માચીમાં બેસાડી નવરાવ્યા. આજ તો તમે અહીં જમો ને એમને કંઈક જમાડો તો ઠીક. ત્યારે બાપાશ્રી કહે, સાજાનું ને માદાનું જમવાનું એક ન હોય, એના સારું સાબુદાણાની કાંજી કરી લાવો તો જમાડીએ. એમ કહેવાથી તે તુરત કાંજી કરીને લાવ્યા. તે લઈ બાપાશ્રીએ માચી પર બેસી પોતાને હાથે તેમને જમાડી. પછી પોતે રસોડામાં જમવા આવતા હતા ત્યાં ઘરમાં મોટા દીકરા રામજીભાઈનો દીકરો દેવરાજ તથા એક ગગી અને નાના દીકરા હરજીનો છોકરો માવજી એ ત્રણેયને માતા નીકળેલા, તેથી તેમના પાસે ઘરના ભાઈઓ સૌ ઉદાસ થઈને બેઠા હતા. આ સર્વેમાં દેવરાજને માતાની વ્યાધિ ઘણી હોવાથી તેને ઓચિંતાના મોઢે ફીણ આવી જાય ને એ ટાણે આંખો સ્થિર થઈ જતા બેભાન જેવું થઈ જાય. એવું દિવસ ને રાત વચ્ચે 6-7 વાર થાય. તે કોઈ વાર થોડી વાર થાય ને કોઈ વાર તો અડધો કલાક ને કલાક જેટલું પણ રહે. આ બધી વાત કેસરબાઈ તથા અમરબાઈએ બાપાશ્રીને કરી, તેથી બાપાશ્રી ગુંજામાંથી પ્રસાદી કાઢી તેના મોઢામાં આપી ને સાબુદાણાની કાંજી મંગાવી તેને પણ પોતાના હાથે જમાડી, પછી પોતે હાથ પગ ધોઈ રસોડામાં આવીને થોડું જમ્યા ને બોલ્યા, જે ઘરમાં મંદવાડ ઘણો છે ને મહારાજ આંટા ફેરા કરે છે, તે શું થશે એ કંઈ કહેવાતું નથી, પણ એકાદ મુક્તને તો મહારાજ જરૂર તેડી જશે એમ જણાય છે, એમ કંઈ મંદિરમાં ગયા. ત્યાં સંતની પંક્તિ થઈ ત્યાં સુધી બેઠા ને સંતો જમી રહ્યા, પછી વચનામૃતની કથા કરી એ સર્વે ભૂજ ગયા ને બાપાશ્રી તેમને મળીને ધનજીભાઈને ઘેર આવ્યા. ત્યાં વળી ભૂજથી સાંખ્યયોગી બાઈઓ પાર્વતીબાઈ તથા અંજારવાળા મોઘીબાઈ વગેરે ધનજીભાઈને માદા સાંભળી જોવા આવેલા. તેમણે જય સ્વામિનારાયણ કરી મંદવાડના સમાચાર પૂછ્યા એટલે ધનજીભાઈ તેમને પગે લાગીને બોલ્યા, જે તમે મને આવે વખતે દર્શન દેવા આવ્યા તે બહુ સારું કર્યું, પણ બાપાશ્રીને મારી વતી કહેજો કે પ્રથમ બે વખત મારી ફેરબદલી કરી તેમ આ ફેરે ન કરે ને રાજી થઈને મને રજા આપે. ત્યારે પાર્વતીબાઈ કહે, ધનજીભાઈ બાપા જેમ ઠીક થતું હશે તેમ કરતા હશે, આપણે તેમને કાંઈ કહેવું નહીં, જેમ રાખે તેમ રાજી રહેવું. તમે તો જીવન પર્યંત બાપાશ્રીની અનુવૃત્તિ સાચવી છે, વળી સત્સંગની તથા મોટા મોટા સંતોની અને ધનબાફઈ જેવા મુક્તની ખૂબ સેવા કરી છે, હજી પણ મહારાજ તમને રાખે તો સેવા કર્યા કરજો. પછી પોતે એમ બોલ્યા, જે ત્યારે તો થયું, મારે કાંઈ કહેવાનું ન રહ્યું, એ જેમ ફાવે તેમ કરે. પછી લાલજીભાઈ પાસેથી 25 કોરીઓ મગાવી તે બધા બાઈઓને સાડલાની કરીને આપી ને કહ્યું, જે રસોઈનો સામાન મંદિરમાં મોકલાવું છું, તે મહારાજને સારી રીતે જમાડજો. એમ કહી તેઓ મંદિર ગયા ત્યારે સીધું મોકલાવી જમાડ્યા ને સાંજના ગયા ત્યારે ભાડે કરીને ગાડું લાવેલ તેની કોરીઓ પણ અપાવી. બાપાશ્રી પણ એ વખતે તે બાઈઓને તથા ધનજીભાઈને જય સ્વામિનારાયણ કરી વૃષપુર પધાર્યા. એ જ રાત્રે નારાયણપુરવાળા મોઘીબાઈને એવું સ્વપ્ન આવ્યું કે બાપાશ્રી નારાયણપુરમાં આવીને તેમને પૂછવા લાગ્યા, જે ઘરમાં છોકરાને તથા ધનજીને મંદવાડ ઘણો છે ને મહારાજ આંટા ફેરા કરે છે, તે હવે કેને મૂકશું? ત્યારે તે મોઘીબાઈ કહે, બાપા રામજીને આ એક જ દીકરો છે, તેને મૂકો તો ઘર સૂનું થઈ રહે. ત્યારે બાપાશ્રી કહે, માવજીને મૂકશું? ત્યારે તે બાઈ કહે, હરજીને પણ એક જ છે, પ્રથમ તેનો નાનો ભાઈ હતો તેને તો તમે તેડી ગયા છો. ત્યારે બાપાશ્રી કહે, રામજીની ગગીને મૂકીએ તો કેમ? ત્યારે તે કહે, જેમ આપની મરજી. ત્યાં તો બાપાશ્રી અદ્રશ્ય થઈ ગયા. પછી એ મોઘીબાઈ જાગ્યા ત્યારે તેમણે આ વાત ઘરમાં અમરબાઈ વગેરેને કરી, તેથી સૌએ જાણ્યું છે. હવે બને તે ખરું, બાપાશ્રી અહીં આવશે ત્યારે પૂછી જોશું. પણ બીજે દિવસ વાટ જોઈ જોઈને સૌ થાક્યા, તોય બાપાશ્રી આવ્યા નહીં. પછી રાતના 9 વાગ્યા ત્યારે દેવરાજ સૂતો હતો તે ઓચિંતાનો જાગીને તેના બાપને રાડો પાડી કહેવા લાગ્યો, છે બાપા, એ બાપા જુઓ તો ખરા, આ આપજી બાપો મારા દુઃખને નડી ડોકમાં ફાળિયું નાખીને લાકડીથી મારતા મારતા બજારમાં ઢસરડી જાય છે. ત્યારે રામજીભાઈ કહે, દેવરાજ બચ્ચા તું સૂઈ જા, બાપાની આપણા પર દયા છે, તેથી આપણી રક્ષા કરવા એ જે કરતા હશે તે ઠીક કરતા હશે. એવા વચન સાંભળી તે સૂઈ ગયો ને એ વખતથી જાણે માતાનું કે મોઢે ફીણ આવવાનું દુઃખ મટી જ ગયું હોય તેમ નિરાશ થઈ ગઈ. પણ પાછો એ રાતના 1 વાગે ઓચિંતાનો જાગીને તે જ રીતે રાડો પાડવા માંડ્યો, છે એ બાપા તમે અહીં આવો, કેમ સૂઈ રહ્યા છો? જુઓ તો ખરા, આ ફરીવાર અબજી બાપો આવ્યા, તે આપણી ગગીને લઈ જાય છે. આવા વચન સાંભળીને રામજીભાઈ જાગી ગયા ને જાણ્યું, છે આ આમ શું બોલે છે? પછી એ દીકરીના ઘોડિયા પાસે જઈને જુએ તો તેને મોઢે ફીણ આવી ગયેલા. તે જોઈ તુરંત ભોંય સુવારીને ઘરમાંથી સર્વેને જગાડ્યા. તે સૌ આવીને ધૂન્ય કરવા લાગ્યા કે એ જ વખતે તેણે દેહ મૂકી દીધો. પછી તેની દેહક્રિયા કરી સૌ નાયા. ત્યાર પછી દિવસે દિવસે દેવરાજ તથા માવજી અને ધનજીભાઈ વગેરેને ઠીક થવા માંડ્યું, પણ બાપાશ્રી આવ્યા નહીં. અને માણસ તેડવા જાય તો કહે, જે તમે જાઓ, હું મારી મેળાએ આવીશ. આ રીતે વાટ જોવરાવતા ચોથે દિવસે પોતે 6 હરિભક્તોને સાથે લઈને નારાયણપુર ગયા. ત્યાં ધનજીભાઈના ઘરમાં સૌને જય સ્વામિનારાયણ કરી ખરખરો કરતા બોલ્યા છે, આ સૌનું દુઃખ એક ગગી લઈ ગઈ. પછી મોંઘીબાઈ પાસે બેઠેલા તેને કહે કે બાઈ, તમે હવે રાજી થયા ને? ત્યારે તે કહે, બાપા, આપ જેમ કરો તેમ સદાય રાજી છીએ, પણ આ લોકમાં રહ્યા છીએ એટલે હર્ષ શોક થઈ જાય ખરો. પછી પોતે એમ બોલ્યા છે, આપણને જેમ મહારાજ રાખે તેમ રાજી રહેવું, પણ હર્ષ શોક કરવો નહીં. એમ કહી હરિભક્તો સાથે વાડીએ જઈને નાહી આવ્યા ને ઘેર આવી ઘણીવાર સૂતા. ત્યાં ઘરમાંથી ધનજીભાઈના દીકરાઓની વહુઓ તથા સાંખ્યયોગી બાઈઓએ મળી 3-4 શાક ને શીરો, કંસાર તથા રોટલા, ખીચડી વગેરે નોખે નોખે ચૂલે તૈયાર કરી મહારાજને થાળ જમાડી રાખ્યો. પછી બાપાશ્રી જાગ્યા ત્યારે અમરબાઈ તથા મોંઘીબાઈ કહે, બાપા, આ ફેરે તમે 3-4 દિવસ વાટ જોવરાવી છે, તે બધાય દિવસના થાળ તૈયાર કર્યા છે, તે જમવા ઉઠો ને ધનજીભાઈને સાથે તેડતા આવો. ત્યારે બાપાશ્રી કહે, ભલે, અમારી ક્યાં ના છે. એમ કહી ધનજીભાઈ તથા સાથે આવેલા હરિભક્તોને લઈ ઘરમાં આવ્યા ને પંક્તિ કરી ત્યાં કંસાર, શીરો તથા શાક, ખીચડી વગેરે જોઈને કહે, આજ આવડું બધું શું કર્યું છે? એક રોટલા કરી નાખીએ, એમાં બધાય રસ મહારાજ મૂકે. પછી રોટલા કરી રાખેલા તે પણ આગળ મૂક્યા. તે જોઈ પોતે રાજી થયા ને કહે, આજ લાવો, તમને બધાને હું પીરસું. એમ કહી સૌની થાળીમાં પીરસીને પોતે જમવા બેઠા. તે કંસાર ભેળો રોટલો ને ખીચડી ચોળે ને શાક જુદું જમે, એમ નવીન રીતે જમ્યા. પછી મંદિરવાળા ઘરમાં આવ્યા ત્યારે ધનજીભાઈ તથા તેમના દીકરાઓએ બાપાશ્રીને ભાલે કુમકુમના ચાંદલા કરી ફૂલના હાર પહેરાવ્યા ને દંડવત કરી મળ્યા. ત્યારે બાપાશ્રીએ તે સૌના માથે હાથ મૂકી પ્રસન્નતા જણાવીને કહ્યું છે, સૌ આવાને આવા હેત સદાય રાખજો. એમ કહી હરિભક્તોએ સહિત પોતે સાંજના વૃષપુર પધાર્યા.